તારીખ 11/2/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 545
પૂર્વક આ દોહામાં કહેલા જીવના લક્ષણો અત્યંત સ્પષ્ટપણે સમજાય તેવા છે. સરસ ભાવનાની છે અને એ સમજણથી આત્માપણ એટલે આત્મ સ્વરૂપ પ્રગટે અનુભવ ગોચર થાય. પ્રગટે એટલે અનુભવ ગોચર થાય એવી વાત કૃપાળુજીએ સ્પષ્ટ કરી છે 437માં છેલ્લે. સમતા, રમતા અને ઉર્ધતા ત્રણ લક્ષણની વાત ચાલી. હવે નાયકતા લક્ષણ જેમાં છે એ વાત કરે છે કે પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે. ભિન્ન પડે છે એટલે જુદા પડે છે. જળ અને જીવ બંને પદાર્થ તો બંને પદાર્થ છે, પદાર્થ તરીકે બંને સામાન્ય છે, પણ બંને એક જીવ છે ને એક જળ છે એવું જુદાપણું ક્યાંથી જણાય? તો કે જ્ઞાનથી જણાય. જેમાં જ્ઞાન છે જે પદાર્થમાં તે જીવ છે, અને જેમાં જ્ઞાન નથી એવા પદાર્થ તે જળ પરમાણુના બનેલા છે. એક પરમાણુ તો નરી આંખે જોઈ શકાય એવો નથી, વિઝિબલ નથી, પણ અમુક જથ્થો થાય છે ત્યારે પરમાણુનો જથ્થાથી અફરાણી વસ્તુ છે, જેમકે માટીનું ટેફું છે એમ જણાય છે. એ જળ છે એ ક્યાંથી ખબર પડે છે? એનામાં જ્ઞાન નથી ત્યાંથી ખબર પડે છે. નહીતર આ જગતમાં એવી પણ માન્યતાવાળા મનુષ્યો છે કે જીવ નામનો કોઈ પદાર્થ જ નથી. નાસ્તિક, નાસ્તિક મત જેને કહે છે. આ શરીર છે એ એક મશીન છે, અને એ મશીનરીમાં કાંઈ ગડબડ થાય ત્યારે એ બંધ પડી જાય છે. બરાબર રહીએ ત્યારે ચાલે છે, બાકી જીવ જેવું કાંઈ એમાં છે નહીં એમ પણ માનનારા ને કહેનારા છે. કેમકે જીવ જીવ તરીકે આંખથી દેખાતો નથી, કાનથી સંભળાતો નથી, કે સ્પર્શથી પણ માલુમ પડતો નથી, અડવાથી પણ માલુમ પડતો નથી, કે સૂંઘવાથી પણ માલુમ પડતો નથી, કે ખાવા ચાખવાથી પણ કંઈ સમજાતો નથી. અને મનુષ્ય પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન છે. હવે એ પાંચ ઇન્દ્રિયના જ્ઞાનથી જે ગુણો જણાય છે એ બધા જળના જણાય છે. એ પાંચ પ્રકારના ગુણ ચૈતન્યમાં જીવમાં તો છે નહીં, એટલે જીવ જણાવવાનો પ્રશ્ન નથી ઇન્દ્રિય જ્ઞાનથી. તો પછી જીવ કેવી રીતે સમજાય? આ એક પ્રશ્ન થાય ત્યારે જીવ છે એ જ્ઞાન દ્વારા જુદો સમજાય છે. જીવ છે તે જ્ઞાનથી જુદો સમજાય છે. જેનામાં જ્ઞાન છે તે જીવ છે. એક કારણ છે જ્ઞાન છે, જુદા જાણવાનું એ જુદો પદાર્થ છે જીવ નામનો, એ જાણવાનું કારણ જ્ઞાન છે. કારણ કયો, નિમિત્ત કયો, चिन्ह की ओर, लक्षण की ओर, स्वरूप की ओर, ये ज्ञान है। ते लक्षण जीवनो ज्ञायकपणा नामनो गुण है। ज्ञायकपणु एटले जाणवापणु, जाणी शकवापणु, एवो जे जीवमां गुण है, एवी जे शक्ति है, ये शक्ति नी अवस्था थी एनु कार्य है, त्यांथी जीव जुदो जणाय छे। बीजो एनी अंदर न्याय बीजो आपे छे, बीजो कारण पण आपे छे। कोई पण समये नायक रहित पणे आ जीव पदार्थ कोई पण अनुभवी शके नहीं। जीव छे एनो अनुभव ज्ञान थी थाय छे। जीव ना होवा पणानो, जीवना अस्तित्वनो अनुभव ए पण ज्ञान थी थाय छे। ज्ञान न होय तो जीवनी हयाती ए जाणी न शकाय, जीवनी हयाती ने जाणी न शकाय। જીવનું અસ્તિત્વ જાણવા માટે પણ જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી। એટલે જ્ઞાન રહિતપણે કોઈ પણ માણસ, કોઈ પણ પ્રાણી, કોઈ પણ જીવનાની વિદ્યમાનતાનો અનુભવ કરી ન શકે। એ ઉપરાંત તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે ન્યાય પણ સંભવી શકે નહીં। જીવ સિવાય બીજા કોઈનામાં જ્ઞાન પણ નથી। જીવને છોડીને બીજા કોઈ પદાર્થમાં, જળ પદાર્થોમાં જ્ઞાન નથી। એ જળ પદાર્થની કોઈ પણ રચના હોય, એ જળ પદાર્થ કોઈ પણ કામ કરતું હોય, ઓટોમેટિકલી, ઓટોમાઇઝેશન ઘણું છે આજે, તો પણ જ્ઞાન સિવાય, જીવ નામના પદાર્થ સિવાય કોઈ નામાં જ્ઞાન નથી। જ્યાં જ્ઞાન છે ત્યાં જીવ છે, જીવ છે ત્યાં જ્ઞાન છે। આવી એક વસ્તુ સ્થિતિ છે। એવું જે જીવના અત્યંત અનુભવનું કારણ જીવ છે, એવા અનુભવનું કારણ અને એવો અનુભવ બરાબર થાય છે, અત્યંતપણે થાય છે, એનું કારણ નાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે। તીર્થંકર ભગવાનનું નામ એટલા માટે આપે છે કે એમણે પોતાની જે જ્ઞાન શક્તિ છે એ પૂરેપૂરી વિકસાવી, સંપૂર્ણપણે જ્ઞાન પ્રગટ થયું કે જેથી કોઈ પણ પદાર્થ જાણ્યા વિનાનો ન રહે। જગતના સર્વ પદાર્થો, ત્રણેય લોકના પદાર્થો, ચૌદે ચૌદ બ્રહ્માંડના પદાર્થો તીર્થંકર દેવના જ્ઞાનમાં એક જ વખતે એક જ સાથે જણાઈ જાય છે। એવી જ્ઞાન શક્તિ જેમણે પ્રગટ કરી છે, વિકસાવી છે, અને એ જ્ઞાન શક્તિ વિકસી ત્યારે રાગદ્વેષ રહિત થયેલા હતા, વિતરાગ થયેલા હતા, એટલે એમના જાણવામાં પણ કાંઈ આડુંઅવળું ન જણાય, રાગથી કે દ્વેષથી પક્ષપાતપણે ન જણાય। કાં તો રાગનો પક્ષપાત હોય, કાં તો દ્વેષથી પક્ષપાત હોય, વિધાઉટ પ્રેજ્યુડાઇસ કોઈ માણસ જાણે તો તે બરાબર જાણે, અંડર પ્રેજ્યુડાઇસ કોઈ જાણે તો એ જાણવાની અંદર ફરક પડી જાય છે। એમ સામાન્ય વ્યવહારમાં પણ આમ છે, તો જે રાગ દ્વેષ રહિત થયા હોય સંપૂર્ણપણે, એવા વિતરાગ તીર્થંકર દેવ તેમને સર્વ જ્ઞાન, પૂરું જ્ઞાન વિકસિતપણે ખુલી ગયું છે। એ જ્ઞાનની અંદર એમણે જીવને આવો જાણ્યો છે. કેવો જાણ્યો છે? એ જ્ઞાન સ્વરૂપી જાણ્યો છે. જે પદાર્થમાં જ્ઞાન છે તે પદાર્થ જીવ છે, જે પદાર્થમાં જ્ઞાન નથી તે પદાર્થ જડ છે. જડ છે તે જીવ નથી, જીવ છે તે જડ નથી. જીવ ક્યારે જ્ઞાન વગરનો ન હોય, જીવ ક્યારે જ્ઞાન વગરનો ન હોય, અને જીવ સિવાય બીજે ક્યાંય જ્ઞાન હોય નહીં. જીવ સિવાય બીજા કોઈ પદાર્થમાં જ્ઞાન હોય નહીં, અને તેથી કરીને જ્ઞાનથી જીવ છે એ બરાબર સમજી શકાય છે, અને જ્ઞાનથી જીવ પોતાના અસ્તિત્વનો પણ અનુભવ કરી શકે છે. હવે જ્ઞાનથી જીવ પોતાના અસ્તિત્વનો અનુભવ કરી શકે છે એ વાત આપણે ન્યાયથી, અનુમાનથી, તર્કથી, વિચારથી કંઈક સમજીએ તો આ રીતે સત્સંગથી, સદગ્રંથોથી, વાંચનથી કે શ્રવણથી સાંભળીને આપણે એ વાતને સંમત કરીએ છીએ કે બરાબર છે. જીવ જ્ઞાન સ્વરૂપી છે અને જેમાં જ્ઞાન હોય તે જીવ છે. પણ અધ્યાત્મના પ્રકરણમાં આથી એક વિશેષ વાત આ જગ્યાએ છે કે જીવમાં જો જ્ઞાન નામનું લક્ષણથી જીવને જાણી શકાય છે તો સત્શાસ્ત્રોમાં જ્ઞાન લક્ષણથી જીવને ઓળખી શકાય છે. જાણવા અને ઓળખવામાં શું ફેર છે? જાણવું છે એક ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેટિવ નોલેજ પણ છે, અને ઓળખવામાં પરખવું છે. એમ બે પ્રકારના જ્ઞાનમાં ફરક છે. જે માહિતીવાળું ઇન્ફોર્મેશનવાળું જ્ઞાન છે એ જ્ઞાન આત્માને સુખશાંતિ માટે બહુ ઉપયોગી નથી થતું. એટલે કોઈ પુસ્તકો વાંચીને કે વ્યાખ્યાનો સાંભળીને માત્ર માહિતી મેળવી લઈએ તો એથી એને પોતાને જે સુખ દુઃખનું પ્રયોજન છે કે દુઃખ ન હો મને હો અને મને સુખ હો, એ પ્રયોજન એને સાધ્ય થતું નથી, સિદ્ધ થતું નથી, પ્રયોજનની સિદ્ધિ થતી નથી, પ્રાપ્તિ નથી થતી. પણ જો જીવને જ્ઞાન લક્ષણથી ઓળખવામાં આવે તો ઓળખવાની સાથે સાથે જીવ સુખ સ્વરૂપે છે એવું પણ ઓળખાય છે. આમ તો સોનાના દાગીનાને બધા સોનાનો દાગીનો કહે છે, પણ બનાવટી દાગીનો હોય તો સામાન્ય માણસ નથી ઓળખી શકતો. સોની તો કસોટી ઉપર ઘસીને નક્કી કરી દે કે આ સોનું નથી, આ કોઈ બીજી ધાતુ છે. પણ એ ફરક સોનીને છે, સામાન્ય જન, સામાન્ય માણસને નથી. એમ જાણે તે જીવ, જ્ઞાન હોય તે જીવ, એવી માહિતી સામાન્ય માણસને હોય છે. કેમ કે જ્યારે માણસના શરીરમાંથી જીવ ચાલ્યો જાય છે ત્યારે એનું શરીર કોઈ જાણવાનું કામ કરતું નથી, આંખથી દેખતું નથી, નાકથી સૂંઘતું નથી, જીભથી ચાખતું નથી, કાનથી સાંભળતો નથી એ માણસ. એટલે જાણનાર ચાલ્યો ગયો એમ સમજી શકાય છે. અને એ રીતે જીવ જાણનાર છે એમ સમજાય છે તો સામાન્ય માણસને પણ સમજાય. પણ સુખની પ્રાપ્તિ અને દુઃખના નાશ માટે એટલું જાણવું, એટલું સમજવું, એટલી માહિતી એ પૂરતી વાત નથી, સફિશિયન્ટ નથી. એના માટે તો જીવને ઓળખવો જોઈએ અને તો જ એ પ્રયોજનની સિદ્ધિ થાય સુખ દુઃખની. એટલે આ જે નાયકતા નામનું લક્ષણ છે, જ્યાંથી જીવ ઓળખાય છે, માત્ર સમજાય છે એમને પણ ઓળખાય છે, એ ઓળખવાની પદ્ધતિ શું છે, કેવી રીતે ઓળખાય, એ સંબંધમાં આપણે એક પ્રકરણ આ નિર્ધાન દર્શનની પગદંડીમાં કેડીમાં લખ્યું છે. નિર્ધાન દર્શનની કેડી જે પુસ્તક છે એમાં પહેલી આવૃત્તિમાં 56મા પાના ઉપર એ વિષયનો આપણે ચર્ચા કરી છે, અને બીજી આવૃત્તિ કોઈની પાસે હોય તો એમાં 43મો પાનો છે, એમાં પેજ નંબર બદલાય છે. હવે ઓળખવા માટે માત્ર અનુમાન, તર્ક, વિચાર, ન્યાય, લોજિક એટલું પૂરતું નથી. સમજવા માટે, માહિતી જ્ઞાન માટે એ બધો પ્રકાર આવે છે જ્ઞાનમાં. ઓળખવા માટે થોડું પ્રેક્ટિકલ નોલેજ આની અંદર જરૂરી છે. એમ જીવ એક પદાર્થ છે, જ્ઞાન વગેરે એના ગુણ શક્તિઓ એટલે પ્રોપર્ટીઝ છે. એ સિવાય એ પદાર્થને અનેક પ્રકારના પોતાના કેરેક્ટર્સ પણ છે. એટલે એ પદાર્થ સંબંધીનું જે કોઈ સાયન્સ છે, વિજ્ઞાન છે, એને સમજવા માટે થોડું પ્રેક્ટિકલ જ્ઞાન પણ ઓળખવા માટે જરૂરી છે. એટલા થિયરિટિકલ જ્ઞાનથી ઓળખ નથી આવતી. માહિતી મળે છે, ઇન્ફોર્મેશન મળે છે, પણ ઓળખ નથી આવતી. પ્રેક્ટિકલ કેવી રીતે કરવો જોઈએ એ સંબંધેની ચર્ચા અહીંયા નિર્ધાન દર્શનની કેડીમાં આ જગ્યાએ આપણે એ વાત લીધી છે. જુઓ, જે જાણવાની પર્યાય છે એને આપણે જ્ઞાન કહીએ છીએ. પર્યાય એટલે અવસ્થા, પર્યાય એટલે હાલત, જે જાણવાનું કાર્ય કરે છે એવું જે જ્ઞાન છે. કેમ કે જ્ઞાન શક્તિ રૂપે પણ છે, એટલે પાવર રૂપે પણ છે, અને જ્ઞાન વ્યક્તિ રૂપે એટલે અવસ્થા રૂપે પણ છે. કેમ કે ઇલેક્ટ્રિસિટી છે, પાવર છે, પણ ટ્યુબલાઇટમાં એની અવસ્થા છે. વાયરની અંદર ઇલેક્ટ્રિસિટી છે ક્યાં દેખાય નહીં? જોઈ કોઈ દિવસ ઇલેક્ટ્રિસિટી? તમે તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો, અનુભવાય ખરી, એનું અસ્તિત્વ અનુભવાય તો ઝંઝનાટી થાય, સ્વાતંત્ર લાગે ત્યારે, પણ જોઈ ખરી તમે? વોલ્ટેજથી તમે એ કેટલી ને કેવડી છે એનું માપ આવે. વોલ્ટેજનો કાંટો તમને બતાવે કે ભાઈ અત્યારે ઇલેક્ટ્રિસિટી કેટલી ડિગ્રીમાં, કેટલી શક્તિમાં ચાલી રહી છે, પણ જોઈ ખરી તમે? કેમ? એ પાવર છે. ચાલો બીજો પ્રશ્ન પૂછીએ, થોડી સાયન્સનો સ્ટડી કરવા જેવો છે. ઇલેક્ટ્રિસિટી ઠંડી છે કે ગરમ છે? એ કયો પાવર નું રૂપાંતર થાય છે, શક્તિ નું રૂપાંતર થાય છે. ઇલેક્ટ્રિસિટી જો ગરમ હોય તો ફ્રીજમાં એ ઠંડુ કરી ન શકે, અને ઠંડી હોય તો એ ગરમી આપી ન શકે ગીઝરમાં, હીટરમાં. એટલે શક્તિને ઠંડી ગરમી પણ લાગુ પડતું નથી, એની અવસ્થાને લાગુ પડે છે. એમ જ્ઞાન પણ એક જીવની શક્તિ પણ છે અને એની અવસ્થા પણ છે. શક્તિ છે એ જીવની પ્રોપર્ટી છે, અને અવસ્થા છે એની કોઈ એક પોઝિશન છે. અહીંયા પકડાય ક્યાંથી? પોઝિશનથી પકડાય. આમ તો દેખાય નહીં, પાવર તો કોઈને દેખાય નહીં, પોઝિશનથી પકડાય. તો કે છે કે જે જાણવાની પર્યાય છે, અવસ્થા છે, એ જ્ઞાનની અંદર બે વાત જણાય છે. એક જગતના પદાર્થો જણાય છે જે એની સામે આવે છે, પરિસામાં જેમ પ્રતિબિંબ પડે એમ, અને એક પોતાના જ્ઞાન સિવાયના જે રાગ દ્વેષના ભાવો છે એ પણ જણાય છે. જીવને જ્ઞાનમાં જણાય છે કે મને ક્રોધ થયો, એટલે જાણવાના દ્રવ્ય અને ભાવ, દ્રવ્ય એટલે વસ્તુ અને ભાવ એટલે પોતાના ભાવો, આમ બે જાણવાના જ્ઞેયો છે, જણાવવા યોગ્ય તત્વો પદાર્થો છે, એને જ્ઞેય કહેવામાં આવે છે. જે જણાવવા યોગ્ય છે તે જ્ઞેય, જાણે તે જ્ઞાન. એનું પ્રતિબિંબ પડે છે. કેવી રીતે જાણે છે? એનું પ્રતિબિંબ પડે છે એટલે જાણે છે. જેમ આંખના પડદા ઉપર પ્રતિબિંબ પડે છે ને, એવી જ રીતે જ્ઞાનમાં સ્વાદનું પ્રતિબિંબ પડે છે, શબ્દોના શ્રવણનું પ્રતિબિંબ પડે છે, ગંધનું પ્રતિબિંબ પડે છે, સ્પર્શનું પ્રતિબિંબ પડે છે, બધા પ્રતિબિંબ પડે છે. જે તે પદાર્થોની અવસ્થાના પ્રતિબિંબ પડે છે અને એ દ્વારા એ જણાય છે. અને જ્યારે જ્યારે જે જે પ્રતિબિંબો પડે છે ત્યારે પણ જ્ઞાન છે એ જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું ને તેવું છે, એટલે કે જ્ઞાન સ્પોઇલ નથી થતો. કોઈ અન્ય પદાર્થને કે અન્ય ભાવને જાણતા જ્ઞાન બગડતું નથી. જેમ કે અત્યારે શિયાળો છે અને ઠંડી જણાય છે. ઠંડી શું છે? પરમાણુ ઠંડા થયા છે, એ જળની અવસ્થા છે. એ ઠંડી જે જ્ઞાને જાણી, એ જ્ઞાન ઠંડુ થયું કે ન થયું? શરીર તમારું ઠંડુ થાય? શરદી લાગે, ઠંડી લાગે, તેમ તો ભાઈ હાથ તમારા તાજા છે, કોઈ નડે ઠંડા હાથ હોય તો લાગે, પણ એ પરમાણુની અવસ્થા છે શરીર છે. ત્યાં રહેલું જ્ઞાન નથી ઠંડુ થયું. ઠંડીને જાણનારું જ્ઞાન ઠંડુ નથી થતું, ગરમીને જાણનારું જ્ઞાન ગરમી નથી ગરમ નથી થતું. જેમ અરીસામાં અગ્નિ જણાય તો અરીસો ગરમ નથી થતો અને બરફ જણાય તો અરીસો ઠંડો નથી થતો, કેમકે એમાં તો ખાલી પ્રતિબિંબ પડે છે. જાણનાર પદાર્થની અવસ્થા જાણનારમાં આવતી નથી. બિંબની અવસ્થા, પ્રતિબિંબની અવસ્થા અને બિંબની અવસ્થા જુદી રહે છે. બિંબની અવસ્થા તે પ્રતિબિંબની અવસ્થા નથી થતી, ભલે બંને સદ્રશ એટલે એક સરખા છે. અહીંયા ગરમ અગ્નિ હોય તો અરીસામાં અગ્નિ, અગ્નિ જેવો જ અગ્નિ જણાય, પણ અગ્નિની ગરમી અરીસામાં ના આવે, અવસ્થા સરખી દેખાય, એનું રૂપ સરખું દેખાય, પણ અગ્નિનું જે ગરમપણું છે એ અરીસામાં ના આવે. એવું જ જીવના જ્ઞાનમાં છે. એ જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. ત્યારે તમે એમ કહો કે મને તો ઠંડી લાગી, મારા જ્ઞાન દ્વારા મને ઠંડી લાગી એમ તમે કહો, તો ખરેખર તો તમારા જ્ઞાન વિશેષમાં ઠંડી જણાણી છે. જો તમારા જ્ઞાન સામાન્યને તમે જુઓ તો એ વાત તમને ઠંડી લાગી નથી એ બરાબર સમજાશે. આ પ્રેક્ટિકલ નોલેજ છે. ફરીથી હવે વિષય થોડો સૂક્ષ્મ થાય છે સમજવા માટે. તમારું જે જ્ઞાન દર્પણ છે, જ્ઞાનનો અરીસો છે, એમાં વાતાવરણની ઠંડી છે એનું પ્રતિબિંબ પડે છે. તમે એ ઠંડી જણાને એમાં આવિર્ભૂત થાવ છો. એટલે જ્ઞાન શાસ્ત્ર ભાષાએ જ્ઞાન વિશેષમાં આવિર્ભૂત થાવ છો ત્યારે તમને એમ લાગે છે કે મને ઠંડી લાગે છે, એવું તમને ફીલ થાય છે કે મને ઠંડી લાગે છે. પણ જે જ્ઞાનમાં એ ઠંડી જણાણી, એ જ્ઞાનમાં તમે આવિર્ભૂત થઈ ગયા, જ્ઞાન વિશેષનો આવિર્ભાવ કર્યો. એટલે જ્ઞેયનો આવિર્ભાવ તમે જ્ઞાનમાં કર્યો. ખરેખર જ્ઞાન તો ઠંડુ થયું નથી, પછી લાગી કેવી રીતે? તો પછી નક્કી કેવી રીતે કરવું? એ જ વખતે ત્યાં જ્ઞાન સામાન્ય પણ છે. એ જ્ઞાન સામાન્ય દ્વારા જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે રહ્યું છે. જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે રહ્યું છે એવો અનુભવ થઈ શકે છે. આ પ્રેક્ટિકલ નોલેજ છે એ વિષયનું. એક બીજો દ્રષ્ટાંત લઈ લઈએ. ફટીક પથ્થર છે, એ એક ટ્રાન્સપેરન્ટ પથ્થર છે, પારદર્શક પથ્થર છે. એની પારદર્શકતા એવી છે કે એની એક બાજુ કોઈ પણ રંગીન કાગળ, કપડું, ફૂલ કાંઈ પણ રાખવામાં આવે તો બીજી બાજુ આખો પથ્થર જ એવો દેખાય તમને. કેવો? જે રંગનું કપડું કે કાગળ હોય કે ફૂલ હોય એવો આખો પથ્થર દેખાય તમને. કેમ કે એમાં એની જાય ઉઠે છે, પારદર્શકતાને લઈને એમાં એની જાય આવે છે. હવે જાય આવી ત્યારે એ સ્ફટિકની અવસ્થા જાયવાળી છે, છતાં એવી જાય પરમેનન્ટ રહે એવું સ્ફટિક પથ્થરનું સ્વરૂપ નથી. જેવો એ કાગળ કે કપડું હટ્યું એ સ્ફટિક પથ્થર નિર્મળનો નિર્મળ રહ્યો, પારદર્શકનો પારદર્શક રહ્યો. એનો અર્થ શું? કે જ્યારે જાય પડી ત્યારે એ પથ્થર પથ્થર પણ આખો લેપાઈ ગયો નહોતો, ખાલી પારદર્શકતાને લઈને જાય આવી હતી. તો જાય પણ પારદર્શકતાને પ્રસિદ્ધ કરે છે. જાય શું ઇન્ડિકેટ કરે છે? કે એ પથ્થર પારદર્શક છે એમ ઇન્ડિકેટ કરે છે. એ જ જગ્યાએ બીજો પથ્થર હોય તો એમાં જાય ન પડત, એટલો જ લાકડાનો ટુકડો હોત તો એમાં જાય ન પડત. એટલે એનો અર્થ શું થયો? કે એ પથ્થર લેપાતો નથી. એમ ક્રોધને જાણનારું જ્ઞાન ક્રોધથી લેપાતું નથી, ઠંડીને જાણનારું જ્ઞાન ઠંડીથી લેપાતું નથી. કેમ કે એની જે સામાન્ય અવસ્થા છે એમ નેમરીએ છે. જે કાંઈ ફરક પડે છે, થોડો ઘણો જાય આવે છે વગેરે, પ્રતિબિંબ ઉઠે છે વગેરે, એની દિશા એવો છે કે અમુક પ્રકારના સંયોગોને કારણે હું સુખી, અમુક પ્રકારના સંયોગોને કારણે હું દુઃખી. એટલે અમુક પ્રકારના સંયોગોને કારણે દુઃખી એની અસર લઈ લે છે, અને અમુક પ્રકારના સંયોગોને કારણે સુખી એમાં સુખાભાસ થાય છે પણ સુખ નથી થતું, એટલે અતૃપ્ત અવસ્થા રહી જાય છે. કોઈ પણ પદાર્થ મળવા છતાં કોઈને તૃપ્તિ થતી નથી અને અતૃપ્તિનું દુઃખ ચાલુ રહે છે, એટલે એ સુખ મેળવવાનો હંમેશા હંમેશા પ્રયત્ન કર્યા કરે છે. બધા જ જીવો સુખ મેળવવાના પ્રયત્નમાં પડેલા છે. કોઈ પ્રાણી જગતમાં એવો નથી કે જે સુખ મેળવવાના પ્રયત્નમાં ન પડ્યો હોય, ન રહેતો હોય. એ શું સૂચવે છે? કે કોઈને સુખ મળ્યું નથી. એ પરિસ્થિતિ શું સૂચવે છે? કે કોઈને સુખ મળ્યું નથી. ગમે તે પરિસ્થિતિ પ્રાપ્ત થવા છતાં પણ સુખ મળ્યું નથી, માટે સુખનો પ્રયત્ન ચાલુ રહ્યો. શોધ અપૂર્ણ રહી છે, માટે રિસર્ચ ચાલુ રહી છે. સીધી વાત છે, જો બધી શોધ થઈ ગઈ હોય તો કોઈ રિસર્ચ પણ ન રહે, પણ એવું તો બનતું નથી. આ પરિસ્થિતિ છે. એટલે બુદ્ધિશાળી માણસો હોવા છતાં પણ સુખ દુઃખની સમસ્યા, એનો જે પ્રોબ્લેમ છે, એનું સમાધાન સોલ્યુશન મળતું નથી, મળ્યું નથી. જૈન શાસ્ત્રોમાં એ સંબંધીનું વિજ્ઞાન છે અને એમાં એનું સમાધાન છે. અને જૈનો છે, જૈનેશ્વરો છે, એ આપણા સંપૂર્ણ સુખી છે. એ સંપૂર્ણ સુખી છે, એમને એક અંશે પણ દુઃખ નથી, એક ડિગ્રીનું પણ દુઃખ નથી, સંપૂર્ણ સુખી છે. એટલે આપણે પણ જો સંપૂર્ણ સુખી થવું, એ પહેલા આપણા જેવા જ હતા, આપણે પણ જો સુખી થવું હોય તો એમણે જે ઉપાય કર્યો એ ઉપાય આપણે કરવો જોઈએ. એ ઉપાયની સીધી સાદી વાત આટલી છે કે આ જીવ બહારના સંયોગોની અસરમાં કેવી રીતે ન આવે એવી કેળવણી એને પોતાની અવસ્થાની કરવી જોઈએ. જો એવી કેળવણી પોતે કરી શકે તો બહારમાં ગમે તે પરિસ્થિતિમાં એ દુઃખી ન થાય. અને અધ્યાત્મ જગતના મહાત્માઓ બધા પરિગ્રહ રહિત હોય છે અને કોઈ સગવડતા ન હોય, સગવડતાના અનુકૂળતાના સાધનો ન હોય તો પણ એ મસ્ત થઈને સુખી થઈને રહે છે. સ્વામી વિવેકાનંદને પછી બીજા સ્વામી અમેરિકા ગયા હતા, રામકૃષ્ણ પરમહંસ નહીં ગયેલા અમેરિકા, એ તો બંગાળ વિવેકાનંદ ગયા હતા, રામતીર્થ ગયેલા, સ્વામી રામતીર્થ અમેરિકા ગયેલા. એ બહુ લિટરલ ભણેલા માણસ હતા. એ જમાનામાં સારી એવી ડિગ્રી મેળવેલા એવું માણસ હતા. એ સંન્યાસી થઈ ગયેલા પછી ત્યાં અમેરિકામાં કઈ એમની પ્રસિદ્ધિ થઈ હશે કે ભાઈ કોઈ ઇન્ડિયાથી માણસ આવ્યો છે પણ બહુ સુખી માણસ છે એમ કે. હું એ વખત કોઈ સમુદ્રના કિનારે હાથનો ઓશીકો કે રેતીનો ઓશીકો કરીને સૂતેલા અમેરિકાના પ્રેસિડેન્ટ એને કઈ આમંત્રણ મોકલ્યું કે ભાઈ આ માણસને બોલાવો ને આપણે મળીએ, એમાં શું છે એ વખતના. એટલે એના માણસો ગોતતા, આ તો મસ્ત માણસ, ક્યારેક કે ભાઈ ક્યારેક સમુદ્રના કિનારે પડ્યા હોય છે, ક્યારેક ક્યાંય પડ્યા હોય છે, તો કે તમે બોલાવે છે કે તો કહેજે કે અત્યારે મને ફુરસદ નથી, હવે તો આરામથી પડેલા, એ કહે કે અત્યારે મને ફુરસદ નથી, એવા મસ્ત. શું કેમ કે એને કોઈ બહારની દુનિયા સાથે સુખ દુઃખનો સંબંધ છૂટી જાય છે, એ પ્રકારે જ એનો બદલાઈ જાય છે આખો. એટલે આપણા જે નાનીઓ મુનિઓ ત્યાગ્ય હોય છે છતાં પણ સુખી હોય છે એનું કારણ એ છે કે એમને સુખ માટે સુખના જે કહેવાતા સાધનો ખરેખર નથી, એટલે કહેવાતા સાધનો કહેવાય છે, એની એને જરૂર નથી. કે એને લઈને એ સુખી છે કે છે એ વાત બરાબર નથી, એની એ સાબિતી રૂપે પોતે જ છે, એ પોતે જ એની સાબિતી રૂપે છે. જો કોઈ પણ જાતની ચીજ વસ્તુ વગર અમે સુખી છીએ, અમે જ એનો પુરાવો છીએ, અમે પોતે જ એનો પુરાવો છીએ એમ બતાવે છે. એટલે આ પ્રયોગ શું છે કે આપણું જે જ્ઞાન છે એના બાહ્ય અંગમાં પ્રતિબિંબ પડે છે, અને એનું જે સામાન્ય કોમન ફેક્ટર જે છે, નગ 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 ન જે જાણવું છે, એવું જે સામાન્ય જ્ઞાન છે એ જ્ઞાનનું અંતરંગ છે, એમાં જ્ઞાન વેદન છે, અને ત્યાં એ જ્ઞાનમાં પ્રતિબિંબ જેટલું પણ કાંઈ આવતું નથી, ખાલી જ્ઞાન વેદન જ રહે છે. એટલે જ્ઞાન વિશેષમાં હજી જ્ઞે જ્ઞાનનો ની અસર લેવાનો પણ કોઈ પ્રકાર બને છે, ત્યારે જ્ઞાન સામાન્યમાં તો એ પણ નથી. જ્ઞેયોની પહોંચ જ્ઞાન વિશેષ સુધી છે, જ્ઞેયોની પહોંચ જ્ઞાન સામાન્ય સુધી નથી. તો પછી જે જ્ઞાન શક્તિ પાવર રૂપ છે ત્યાં સુધી તો હોય જ ક્યાંથી? ત્યાં સુધી તો જ્ઞેયોની પહોંચ હોય ને, જ્યાં જ્ઞેયોની પહોંચ નથી ત્યાં જ્ઞેયોની અસર ક્યાંથી થાય? એટલે જ્ઞાનીઓ જ્ઞાન વેદનમાં રહે છે, માટે પર અન્ય પદાર્થની સંયોગિક પદાર્થની અસરમાં એ આવતા નથી. અને જેઓ જ્ઞાન વેદનમાં રહેતા નથી તે અન્ય પદાર્થના વેદનમાં અનુભવમાં ખેંચાઈને એની અસરમાં દુઃખનો અનુભવ કરે છે, માત્ર દુઃખનો જ અનુભવ કરે છે. સુખાભાસ પણ દુઃખ જ છે, એ સુખ નથી. ત્યારે પણ જ્ઞાન જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જીવું ને તેવું છે, અર્થાત જાણવા રૂપ પર્યાયમાં તે જ્ઞાનમાં પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદીનું પ્રતિબિંબ ઉઠતા જ્ઞાન રાગ રૂપે થતું નથી. રાગમાં આકુળતા છે અને દુઃખ છે, પણ જ્ઞાન દુઃખી થતું નથી. જ્ઞાન તે હું એમ જો આવે અનુભવમાં તો પોતે દુઃખી થતો નથી, પણ આ અંદર જે જ્ઞાનની કળા છે, જ્ઞાનની ટેકનિક છે, એ પ્રેક્ટિસથી પ્રાપ્ત કરવી જોઈએ, મેળવવી જોઈએ. ઉપયોગને જ્ઞાન સામાન્ય ઉપર જો મૂકો તો જે ઉપયોગ છે ત્યાં જ્ઞાન વિશેષ છે, ઉપયોગ પોતે જ જ્ઞાન વિશેષ છે તો એને તો પોતા ઉપર મૂકવાનો સવાલ થતો નથી. ઉપયોગ પર્યાય છે, જ્ઞાનનો પર્યાય છે, પણ એના બે અંગ છે, એક બાહ્યંગ અને એક અંતરંગ. અંતરંગ તે જ્ઞાન સામાન્ય અને બાહ્ય અંગ તે જ્ઞાન વિશેષ. એક પર્યાય જેમ અરીસાને, અરીસાની બે અવસ્થા, એક સચિત્ર અવસ્થા જેમાં પ્રતિબિંબ જીવાય છે, એ જ વખતે ચિત્ર વગરની અવસ્થા જે ચિત્રથી આચ્છાદિત થઈ છે, સ્ફટિકની નિર્મળ અવસ્થા સ્ફટિકના જાય વખતે આચ્છાદિત થઈ છે, નાશ નથી પામે. જો નાશ પામે તો પેલું કપડું હટી જતા એની પારદર્શકતા ન રહે, અથવા નાશ પામે તો જાણ જ પડે નહીં, પારદર્શકતા હોય તો જાણ પડે ને. એટલે સામાન્ય અવસ્થા એમને એમ રહે છે, પણ એના ઉપર જ્યારે કોઈ ચિત્ર કે કોઈ ઢાય આવે છે ત્યારે એ ઢંકાયેલી દેખાય છે, એ સૂક્ષ્મ અવસ્થા છે. હા, ઉપયોગ તો ઉપયોગમાં બે અંગ છે, જ્ઞાન અને દર્શન બે ને ઉપયોગ પણ કહેવાય, અને બંને ગુણ પણ છે, ને ગુણની અવસ્થાને પણ નામ તો એક જ મળે છે. જ્ઞાન ગુણ નું નામ પણ જ્ઞાન જ છે, અને જ્ઞાન ની પર્યાય રૂપ ઉપયોગ છે એનું નામ પણ જ્ઞાન જ છે. ઉપયોગ એટલે વ્યાપાર, ગુણ નહીં. ઉપયોગ એટલે જ્ઞાન, જ્ઞાન નો વ્યાપાર એટલે જ્ઞાન ગુણ નું યુટિલિઝેશન, એને ઉપયોગ કહે છે. એના બે અંગ છે. અરીસાના દ્રષ્ટાંતે કે સ્ફટિકના દ્રષ્ટાંતે લઈએ તો એક એનું દળ છે, કાચનું એક દળ છે. અરીસાના કાચનું એક દળ છે અને એ દળની ઉપલી સપાટી ઉપર પ્રતિબિંબ ઉઠે છે. એ ઉપલી સપાટીને બે અંગ છે. એક પિક્ચર ઉઠે છે અને એક એમને એમ રહે છે. તે પિક્ચર ઉઠવા છતાં પણ એમને એમ રહે છે, કેમ કે પિક્ચર ખસી જાય છે, એની વ્યવસ્થા એમને એમ રહી જાય છે. આકૃતિ વાળી પણ અવસ્થા છે અને નિરાકૃત અવસ્થા પણ છે. આકૃતિ વાળી અવસ્થા છે એ વિકૃત અવસ્થા થઈ, અને જે એમને એમ રહે છે તે અવિકૃત અવસ્થા છે. એટલે વિકારી ને અવિકારી પણ ઉઠશે. ઉપયોગ જ્ઞાન નો વેપાર છે, જ્ઞાન વિશેષ છે. પણ ઉપયોગ જે આખો પર્યાય છે એમાં એકલું જ્ઞાન મૂકો છો એ જ્ઞાન વિશેષ છે, અને એમને નગ્ન પણ અંદર છે એ જ્ઞાન સામાન્ય છે. એટલે એમાં શું છે કે એ સ્થૂળ કથન છે. કથન કથનમાં સ્થૂળ સૂક્ષ્મતા હોય છે. હા, ઉપયોગ સ્વભાવી છું એટલે જ્ઞાન સ્વભાવી છું. પણ જ્ઞાન સ્વભાવી છું, હવે જુઓ જીવ તો એક રૂપ છે સદાય, ત્રણે કાળે પોતાનું રૂપ બદલતો નથી, તો એનું લક્ષણ પણ ન બદલાય એવું જોઈએ ને. હવે જે જ્ઞાનમાં અનેક જ્ઞેયો પ્રતિબિંબિત થયા છે એવો જે ઉપયોગ જ્ઞાનનો છે, એને જો તમે જીવનું સ્વરૂપ કહો તો એ તો બદલતી ચીજ છે. તો એ જીવનું લક્ષણ કેવી રીતે બને? એટલે કૃપાળુજીએ બહુ વિચક્ષણ સાથે અહીંયા વાત કરી છે કે એક જ્ઞાનથી જુદો પડે છે એક કામ થાય છે, બીજું જ્ઞાનથી અનુભવ થાય છે એવું બીજું કામ થાય છે. અજ્ઞાની જીવના હાથમાં નથી, એટલા માટે મન હોય તો મનનું આલંબન લે છે, ઇન્દ્રિય હોય તો ઇન્દ્રિયનું આલંબન લે છે. જ્ઞાનીનો ઉપયોગ પોતાના જ્ઞાન સ્વરૂપે આત્માનું આલંબન લે છે. મનાતી દશામાં ઉપયોગ પણ આલંબન લે છે, અને જ્યારે ઉપયોગ એનો અન્ય પદાર્થનું આલંબન લે છે ત્યારે લબ્ધાંશે પણ આલંબન છોડતા નથી જ્ઞાની. કેમ કે જ્ઞાનની પર્યાય લબ્ધ ઉપયોગાત્મક છે છદ્મસ્થને, ત્યારે લબ્ધાંશમાં તે આલંબન નથી છોડતા. અને ઉપયોગમાં આલંબન લે છે તો પણ એકત્વપૂર્વક આલંબન નથી લેતા, પરસન્મુખ થઈને માત્ર આલંબન લે છે. એટલે એ પોતે જળ જેવો થઈને પરિણમે છે, જળ સાથે પરિચય રાખીને જળ જેવો થયા કરે છે, એટલે નીચેની ગતિમાં જાય છે. એટલે જડતાને પ્રાપ્ત થાય છે, પછી મન ચાલ્યું જાય તો અસંગની થાય, ચાર ઇન્દ્રિય થાય, ત્રણ ઇન્દ્રિય વાળો થાય, બે ઇન્દ્રિય થાય, એક ઇન્દ્રિય થાય, એ બધી જડતાને પ્રાપ્ત થાય છે. પછી કેમ કે એને જળનું આલંબન રાખ્યું. મનનું આલંબન ના લે, જો જ્ઞાનાકાર કરવો હોય ત્યારે જ્ઞાન નું આલંબન લેવું પડે, ત્યારે મન ના આલંબન થી છૂટું થવું પડે. એટલે એ પ્રોસેસ રૂપ છે. મનાતી દશા તો એનું રિઝલ્ટેડ પોઝિશન આવે, ઓરિયન્ટેડ પોઝિશન આવે, પણ એ પહેલા એનો પ્રોસેસ છે. એમાં એ જ્ઞાન સામાન્ય મનનો આવિર્ભાવ કરવાનો એક પ્રયત્ન ચાલે છે, પુરુષાર્થ ચાલે છે, અને દશાને કેળવે છે એ પુરુષાર્થ દ્વારા. એટલે મનાતીત થવાનો ના અંડર પ્રોસેસમાં એ છે. જ્યારે ભાવ ભાષણ થાય છે ત્યારે અંશે અભાવ કરે છે આલંબનનો, અંશે અભાવ કરે છે. એ ગુરુદેવના શબ્દો છે 144 ગાથાના પ્રવચનમાં, કે અંશે રાગનો અભાવ કરીને પોતાના જ્ઞાન સ્વરૂપી આત્માનો નિશ્ચય કરે છે અને ઓળખે છે. અને કૃપાળુદેવે પણ અંશ શબ્દ વાપર્યો, અનુભવાંશે પરમાર્થની અનુભવાંશે પ્રતીતિ. તો એમાં મનની અનુભવાંશે પ્રતીતિ ના લીધી, પરમાર્થના અનુભવાંશે પ્રતીતિ લીધી છે. ત્યાં પરમાર્થ શબ્દ લીધો છે, એટલે પરમાર્થ ત્યાં સ્વભાવ છે, પ્રેમ પરમ પ્રયોગભૂત સ્વભાવ છે, તેના અનુભવ અંશે પ્રતીતિ છે. એટલે શું ત્યાં કે જ્ઞાનથી જ્ઞાનનું વેદન ત્યાં પકડાણું. જ્યારે સ્વરૂપની ઓળખાણ થઈ ત્યારે જ્ઞાન સામાન્ય દ્વારા જ્ઞાનથી જ્ઞાનનું વેદન પકડાણું. એ કેવી રીતે પકડાય, એનો પ્રોસેસ કેવી રીતે થાય છે, એનું વર્ણન આ પેરેગ્રાફમાં કર્યું છે. પ્રેક્ટિકલ સાઈડ થી કેવી રીતે એમાં શું છે કે ભેદ જ્ઞાન ત્યાં પ્રયાસ રૂપ છે, ભેદ જ્ઞાન પૂરું નથી થયું. ત્યાંથી પછી ભેદ જ્ઞાન યથાર્થ શરૂ થાય છે. એટલે ભાવ ભાષણ પહેલાનું જે ભેદ જ્ઞાન છે એનો પ્રકાર જુદો છે, ભાવ ભાષણ થયા પછીના ભેદ જ્ઞાનનો પ્રકાર જુદો છે, અને પછી અનુભવ થયા પછીના ભેદ જ્ઞાનનો પ્રકાર જુદો છે. એમ ત્રણ પ્રકારના ભેદ જ્ઞાનનો વિષય પેલું જે ભક્તિનો આર્ટિકલ છે એમાં લીધું છે. બનતા સુધી એને થોડી ચર્ચા કરી છે કે નથી કરી પણ ખ્યાલ નથી, એમાં નથી. ભક્તિનો વિષય ચાલ્યો છે પણ પ્રશ્નોત્તરીમાં આપણે પ્રશ્નોત્તરીમાં આવી ગયું છે, એટલે મુમુક્ષુ પ્રયોજનમાં હશે. ક્યાં આપણે આત્મજાગૃતિના સવાલ જવાબમાં શંકા સમાધાનમાં એ વિષય ચાલી ગયો છે. વિજ્ઞાન હશે કલકત્તાની ચર્ચામાં આ પ્રશ્ન કાઢેલો અને પછી એનું સ્પષ્ટીકરણ આપ્યું. વિચાર જ્ઞાન થી સમજે છે કે મારા મનમાં વિચારો ચાલે છે, પણ મન એટલું સૂક્ષ્મ છે કે કોઈ વિઝિબલ તો છે નહીં, કોઈ ઇન્દ્રિય જ્ઞાન થી વિઝિબલ તો નથી, પણ અનુમાનથી પકડી શકાય છે કે મારા મનમાં આ વિચાર આવ્યો, મારા મનમાં આ વિચાર આવ્યો. એટલે મુમુક્ષુની ભૂમિકામાં જે ભાવના છે એમાં તો મનાશ્રિત ભાવના છે. એ મન ના ત્યાં એમને આત્મપ્રદેશો લેવા છે. સર્વ પ્રદેશોમાં જ્ઞાન પરિણમી રહ્યું છે, એટલે ચૈતન્યના ક્ષેત્રે લઈ જાય છે સિદ્ધાર્થે. મન તો છાતીની જગ્યાએ હાથ પાકડીના કમળના આકારે છે, એટલું જ નથી લેવું. હવે જો તારી અવસ્થા ક્યાંથી ઉત્પન્ન થાય છે કે તારા પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે, એ પ્રદેશો તો આખું ક્ષેત્ર છે, જેટલું શરીર છે એટલું એરિયા છે, એનું બધે જ્ઞાન પરિણામે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એ ચોક્કસ પ્રકારના ક્ષેત્રના અવલંબને પ્રવર્તે છે. જેમ કે આપણે આંખથી જોઈએ ત્યારે ઉપયોગ અહીંયા આવે છે, ત્યારે આપણે કાનથી સાંભળતા નથી. કાનથી સાંભળીએ ત્યારે આંખ ખુલ્લી હોય તો પણ દેખાય નહીં, જીભથી ચાખીએ ત્યારે બીજો વેપાર બધો પાંચે ચાર ઇન્દ્રિયનો બંધ થઈ જાય છે. તો શું છે, એ વખતે અમુક પ્રદેશો થ્રુ જ્ઞાન કામ કરે છે. ઉપયોગ ત્યાં આવે છે એટલે શું છે કે ત્યાં એટેન્શન એટેન્શન આવે છે ત્યાં. હા, પરિણામ જ્ઞાનનું પરિણામ એ વખતે સર્વ પ્રદેશે છે, પણ જાણવાનો જે ઉપયોગ છે એમાં જે દ્રશ્યમાન પદાર્થોને દેખવા એની વિશુદ્ધિ આ જગ્યાએ કેટલાક પ્રદેશો છે ત્યાં છે. ચાખવાની વિશુદ્ધિ જીભના ટેરવા ઉપર જ છે. સૂંઘવાની વિશુદ્ધિ આત્મપ્રદેશોની આ જગ્યાએ છે, લવિંગ ના આકારે બધાને આકાર છે. અહીંયા છે ચણાની દાળ જેવો ટેબલ છે, અહીંયા બીજના ચંદ્ર જેવો પ્રદેશોની વિશુદ્ધિ છે જીવના ટેરવે. એટલે ત્યાં ચોક્કસ પ્રકારનો ક્ષયોક્ષમ છે, એટલે જ્ઞાનનું એટેન્શન ત્યાં જાય છે ત્યારે એ પોતાના ચોક્કસ પ્રકારના સ્પેસિફિક જ્ઞેયોને જાણે. એમાં શું છે કે મનવાળા પ્રાણીને મનનું આલંબન સાથે સાથે હોય છે, અને મન વગરનાને એમને પણ છે. પાંચ ઇન્દ્રિય વાળા બીજા પણ પ્રાણીઓ છે જેને મન નથી. ત્યારે મન હોય તો એ જેમ કે મેં ચાખ્યું કે જોયું તો પછી મનનું અનુસંધાન પાછું લાગવું પડે છે. એટલે પહેલું જે જ્ઞાન થાય છે એને મતિ જ્ઞાન કહે છે, પછી મનથી વિચારાય છે એને શ્રુત જ્ઞાન કહે છે. એટલે મતિપૂર્વક શ્રુત થાય છે એટલે ક્રમ પડે છે. પહેલાં તમે ચાખ્યું, ચાખતા પછી તમે જે ખારું ખાટું કડવું લાગ્યું એનો વિશેષ વિચાર મન કરે છે, કેટલું ખાટું છે કેટલું ખારું છે એની ડિગ્રી શું છે, ઓછું ખારું છે કે વધારે ખારું છે, એ બધું મનથી શુદ્ધ જ્ઞાન કામ કરે છે વિશેષપણે. અહીંયા તો આત્માને ઓળખવાનો પ્રોસેસ છે. આમ તો ઓવર ટાઈમ થઈ ગયો, આજે 15 મિનિટ છે, કાલે ફરીને જે આ વિષય લેશું, 1 કલાકમાં પૂરો નહીં થાય, ફરીને લઈશું જરા. Thank you.